તારીખ 14/6/1991 શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર ગાથા 19 અને 20 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સરંગ પ્રવચન નંબર 5.
શુક્લ ધ્યાનમાં બિરાજે છે. નવ ગુણ સ્થાન થી તો 9, 10, 12 અને 13 ચાર ગુણ સ્થાન તો શુક્લ ધ્યાન ના ચાર પાયા ના છે. એમાં તો ઉત્તર ઉત્તર ઉત્કૃષ્ટ શુક્લ ધ્યાન છે, એમાં કઈ વિકલ્પ હોય શકે? વંદક એટલે વંદન કરનાર, વંદ્ય એટલે વંદવા યોગ્ય. કેવળી ભગવાન વંદન કરનાર હોય અને એમને વંદવા યોગ્ય, વાંદવા યોગ્ય કોઈ બીજા કેવળી કે છદ્મસ્થ ગુરુ હોય એવું બનતો નથી. એવું પણ બને કે કેવળ જ્ઞાન થાય ત્યારે એમના ગુરુને પણ એ પહેલા કેવળ જ્ઞાન થઈ ગયું હોય ને ન પણ થયું હોય, પણ થયું હોય કે ન થયું હોય કેવળ જ્ઞાનીને વંદ્ય વંદક ભાવ હતો નથી, કેમ કે વિકલ્પ નથી. છઠ્ઠા પછી વિકલ્પ નથી અને કેવળ જ્ઞાન થયું ત્યારે 13મું ગુણ સ્થાન છે, એટલે એવો રાગ વિકલ્પ હોય નહીં. વિતરાગ ને પ્રબળ રાગ વિકલ્પ ન હોય તો એની પ્રવૃત્તિ પણ હોય નહીં, એમ કેમ છઠ્ઠા ગુણ સ્થાન સુધી વંદન કરે પોતાના ગુરુને શિષ્ય ભાવે. મુનિરાજ પણ વંદન કરે, સ્મરણ કરે, સ્તુતિ કરે, ભક્તિ કરે, પૂજા કરે, બધું કરે. બીજું શુદ્ધ ભાવ રૂપ વિનય છે, ત્યાં તો કેવળ નિર્વિકલ્પ વિતરાગ દશા છે. બે પ્રકારના વિનય, શુભ ભાવ અને શુદ્ધ ભાવ. તો શુદ્ધ ભાવમાં તો નિર્વિકલ્પ વિતરાગ દશા છે, ત્યાં કોઈને બીજાને વિનય કરવાનો રહેતો નથી, બીજાને વિનય કરવાની પ્રવૃત્તિનો પ્રશ્ન રહેતો નથી. માત્ર સહજ પુરુષાર્થ પોતાના પૂર્ણ અકષાય ભાવમાં અભેદ પરિણામ સહિત પૂર્ણ શુદ્ધતા રૂપે ટકી રહે છે. કેવળ જ્ઞાન હોય ત્યારે શું થાય છે કે માત્ર સહજ પુરુષાર્થ પોતાના પરિપૂર્ણ અકષાય ભાવમાં અભેદ પરિણામ સહિત પૂર્ણ શુદ્ધતા રૂપે ટકી રહે છે. સ્વભાવમાં પૂર્ણ અભેદ થઈને, પૂર્ણ શુદ્ધ થઈને પુરુષાર્થથી ટકી રહેવું, તે અકષાય ભાવનો પોતાને વિનય છે. તે અકષાય ભાવનો પોતાને પોતામાં ઢળ્યો, પોતામાં અભેદ થયો, તે વિનય પોતાના પરમાત્માને પોતે કર્યો. કેવળ જ્ઞાન એટલે પૂર્ણ સ્વરૂપ સ્થિતિ. કેવળ જ્ઞાનની દશામાં પરિપૂર્ણ સ્વરૂપ સ્થિતિ છે. પૂર્ણ વિતરાગ નિર્વિકલ્પ દશા એને કેવળ જ્ઞાનની દશા કહેવામાં આવે છે. તેમાં વંદ્ય વંદક ભાવની વ્યવહાર કલ્પના કરવી તે અસંગત છે. ત્યાં વંદ્ય વંદક ભાવની કલ્પના કરી શકાય નહીં. વિનયવંત ભગવાન કહાવે નહીં કિસી કો, ભૂતકાળની અપેક્ષાથી ઉપચાર વચને તેમ કહી શકાય. એક આચાર્ય પોતાનો પુરુષાર્થ પાડવા ભક્તિભાવથી કહે છે કે શ્રી કેવળ જ્ઞાની ભગવાનને અનંત કરુણા છે, એમ કહ્યું તે ઉપચાર વચન છે. તેમ કહેવાનું પ્રયોજન એ છે કે તેમના ભાવ વચનના નિમિત્તે ઘણા જીવોને આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય છે, માટે એમને અનંત કરુણા છે. પણ રાગરૂપ કરુણા છે અને એવો અનંતો રાગ છે, એમ અનંત કરુણા છે એવો સિદ્ધાંત છે. વળી બીજી રીતે તેમને અકષાય કરુણા છે, પોતાના ભાવમાં દોષ નથી આવતો, તેનું કારણ અનંતી સ્વદયા છે, તે અકષાય કરુણા છે અને પરમ વિતરાગતા છે. આ રીતે લેવું. કષાય કરુણામાં જે સકષાય પરિણામ છે એવા પરિણામ સર્વજ્ઞ વિતરાગ કેવળી ભગવંતને હોય નહીં, છતાં એમને ઉપચાર છે. એમ કહેવાય કે એમનામાં અનંત કરુણા છે, એમનામાં અનંત દયા છે અને અનંત જીવોનું એ કલ્યાણ કરી રહ્યા છે, એમ કહેવાય. ભક્તિમાં બધું કહેવાય, સિદ્ધાંત બીજી વાત છે. વળી કોઈ પરમાર્થ ભક્તિવશ પોતાનો પુરુષાર્થ ઉપાડતા નૈગમ્યની દ્રષ્ટિએ ભૂતકાળમાં ભગવાને જે વિનય કર્યો હતો તેનો વર્તમાનમાં આરોપ કરીને કહી શકે રીતે પોતાનો ભક્તિભાવ રૂપ પુરુષાર્થ ઉછાળે, પરમાર્થ ભક્તિવશ પોતાનો પુરુષાર્થ ઉપાડતા નૈગમ્યની દ્રષ્ટિએ ભૂતકાળના વિનય કહે અને તેનો વર્તમાનમાં આરોપ કરે, નૈગમ્ય તો વર્તમાન જેવી જ વાત કરે છે, અને તે રીતે પોતાનો ભક્તિભાવ રૂપ પુરુષાર્થ ઉછાળે. એ રીતે ભક્તિ વિશેષ કરવા માટે ગમે તે વાત કરાય. જેમ છે તેમ અપેક્ષા જે નહીં સમજે તે ભૂલ ખાશે. અપેક્ષા નહીં સમજે તો સમજ્યા વગર વાત કરશે એ ભૂલ ખાશે. ભૂલે ખાય કે વિતરાગને રાગ સ્થાપે, વિતરાગને રાગ સ્થાપે કે કેવડી પણ અવ્યાવત કરે છે, કેવડી પણ વંદન કરવા જાય છે, કેવડી પણ આમ કરે છે તેમ કરે છે અને રાગ સ્થાપી દે, એ સમજ્યા વગરની વાત છે. સિદ્ધ ભગવાનમાં પણ નિગોદ અવસ્થા ગૌણપણે છે, નૈગમ બુદ્ધ નૈગમ્યની અપેક્ષાએ, કેમ કે એ આત્મા પણ અનંતકાળ નિગોદમાં રહેલા છે ભૂતકાળમાં, કેમ કે એમનો જે બે ઇન્દ્રિયથી પંચેન્દ્રિયનો કાળ કહેવાય ત્રસકાળ, એ તો બહુ અલ્પ છે અને અનંતકાળ કોઈ પણ જીવનો નિગોદમાં જ જાય છે. સિદ્ધ ભગવાનમાં પણ નિગોદ અવસ્થા ગૌણપણે છે એ રીતે ભૂતપૂર્વની અપેક્ષા પ્રયોજનવશ સમજવી જોઈએ. એવી રીતે કહેવામાં આવે પણ એની અપેક્ષા સમજવી જોઈએ. નિશ્ચય દ્રષ્ટિએ સર્વ જીવ છે સિદ્ધ સેમ, એમ પોતાના પુરુષાર્થના ઉપાડ માટે સ્વભાવ અપેક્ષાથી કહેવાય બધા આત્મા સિદ્ધ સમ છે, તો મારો આત્મા પણ અત્યારે સિદ્ધ પદે બિરાજમાન છે. મૂળ સ્વરૂપે હું પર્યાય અપેક્ષા એ નહીં પણ મૂળ સ્વરૂપે બિરાજમાન છે. હું અત્યારે સિદ્ધ છું. સિદ્ધ દશા 14માં ગુણસ્થાન પછી પ્રગટ થશે, એ વખતે સિદ્ધાલયમાં જવાનું છે, પણ એ બધા કાર્ય તો પર્યાયના પર્યાયમાં થશે. દ્રવ દ્રષ્ટિએ તો હું અત્યારે જ સિદ્ધ છું ને સિદ્ધાલયમાં જ બિરાજમાન છું. મારા સિદ્ધાલયમાં હું બિરાજમાન છું, બીજા સિદ્ધાલયમાં જવાનું જ્યારે થાય ત્યારની વાત, ત્યારે અત્યારે તો હું સિદ્ધાલયમાં જ બિરાજમાન. હા, એ પ્રમાણે મૂળ સ્વરૂપને અવલંબીને કહે છે, એ પ્રમાણે મૂળ સ્વરૂપ છે અને એ મૂળ સ્વરૂપને અવલંબીને કહે છે, તો એમનું વાત સત્ય છે. એવો અનુભવ કરે છે, અવલંબીને કહે છે એનો અર્થ શું છે કે એવો સિદ્ધ સ્વરૂપનો પોતાના સિદ્ધ સ્વરૂપનો અનુભવ કરે છે અને અનુભવીને કહે છે માટે સાચો છે. દ્રષ્ટિ એવા સિદ્ધ પદ ઉપર છે અને કહે છે, દ્રષ્ટિ રાગ ઉપર પડી છે, વર્તમાન પામર પર્યાય ઉપર પડી છે અને એમ કહે તો તે ખોટું છે, એમ કહેવું છે. ક્યારે ખોટું ને ક્યારે સાચું, વસ્તુ તો જે છે એ છે પણ દ્રષ્ટિ ફરે ત્યારે સાચું અને અનાદિની જે દ્રષ્ટિ પર્યાય દ્રષ્ટિ છે, રાગની દ્રષ્ટિ છે, એ દ્રષ્ટિ રહે તો એ વચન ખોટું એમ છે. પર્યાયની દ્રષ્ટિમાં ભૂલ છે એ અહીંયાથી અવલંબન છોડી દીધું, પર્યાયનું અવલંબન છોડી દીધું અને પોતાના સિદ્ધ પદનું અવલંબન લીધું પછી કહે છે. હા, એટલે પછી પર્યાય તે હું નહીં એવો અનુભવ છે, પર્યાય માત્ર પર્યાય જેટલો ને જેવડો હું નહીં એમ અનુભવ છે. હવે ક્યાંના જેવી વાત છે, ફરીને વિચારીએ. એક માણસના ઘરમાંથી દોલત નીકળી, પછી એમ કહે કે હું શ્રીમંત છું, ત્યારે કોઈ એમ કહે ભાઈ તું શ્રીમંત ક્યાંનો, હજી તો તારા કપડા તો ઠીકડા વાળા ફાટલા પહેર્યા છે, જૂના ફાટલા તૂટલા ઠીકડા વાળા તો કપડા પહેર્યા છે અને હજી કાંઈ મકાનના ઠેકાણા નથી, અને તું એમ કહેશ કે હું તો મોટો કરોડપતિ છું તો એ છે કે નહીં કયો. એને એને પોતાની દોલત જોઈ અને દોલતના આધારે કહે છે, ભલે કપડા ન બીજલા હોય તો પણ એ સાચો છે, કેમ કે એના પરિણામમાં હવે દીનતા નથી. હવે કોઈને એમ નહીં કહે કે ભાઈ સાહેબ મને મદદ કરો, હું ગરીબ છું, એમ કહેશે હવે એ? હવે નહીં કહે, એને પ્રત્યક્ષ છે. એમ સિદ્ધ પદ જેને પ્રત્યક્ષ છે અનુભવમાં, એને એમ કહેવાનો દોષ નથી કે હું સિદ્ધ છું. સિદ્ધ સમાન સદાપદ મેરો, બનારસીદાસજીએ ગાયું, સિદ્ધ સમાન સદાપદ મેરો, હું તો સદાય સિદ્ધ સમાન, પણ એ પોતાના સ્વરૂપને પ્રત્યક્ષ કરીને કહ્યું છે. એટલે સાચું છે, ભલે અવસ્થામાં હજી રાગ રહ્યો હોય, પણ એ ભૂલ કોઈ મિથ્યાતની ભૂલ નથી. પરિણામ આવા ફરી જાય છે, હજી ઘર ક્યાં ત્યાં છે, હજી હજી ઘર બદલ્યું નથી, પણ પરિણામ ફરી ગયા કે ન ફરી ગયા? તો ઉદયમાં આવો ફેરફાર થાય છે. આ તો અનુદય પરિણામ છે. જે પરિણામ પોતાના સિદ્ધ પદને અવલંબે છે એ ઉદય ભાવે નથી, એ તો અનુદય પરિણામ છે, ઉદય વગરના પરિણામ છે. તો એની અંદર તો જે અનુભવ છે એનું બળ ઘણું છે. ઉદય ભાવ કરતા મોક્ષ માર્ગના પરિણામની શક્તિ અનંત ગણી છે, વિભાવ કરતા સ્વભાવ પરિણામની શક્તિ અનંત ગણી છે. અને એ શક્તિનો પરચો અને પુરાવો છે કે સાતમી નારકીમાં સમ્યક દર્શન થાય, એને સાતમી નારકીના પ્રતિકૂળ સંયોગો સમ્યક દર્શનથી ચ્યુત ન કરાવી શકે. એ સમ્યક દર્શનમાં પોતાના શુદ્ધ સિદ્ધ સમાન પરમાત્માની અભેદ શ્રદ્ધા છે, નિર્વિકલ્પ પ્રતીતિ છે, એ પ્રતીતિને એ સાતમી નારકીના દુઃખ છે એ મુક્ત ન કરાવી શકે, એમાંથી છોડાવી ન દે. અનંત સુખનો સાગર છે એની એની શ્રદ્ધા ટકી રહે. દુઃખ આટલું બધું છે ને પણ એ દુઃખ ગૌણ છે, અને સુખનો સમુદ્ર છે એ મુખ્ય છે. મુખ્ય ગૌણ ઉપર બધો આધાર છે, લ્યો ને, બધો આધાર મુખ્ય ગૌણ ઉપર છે. સ્વરૂપ એટલું મહાન છે, સર્વોત્કૃષ્ટ મહાન, કે એને જોયા પછી એની જ મુખ્યતા રહે અને બીજાની મુખ્યતા ન રહે. બસ એનો સંસાર ગયો, એને સિદ્ધ પદ મળ્યું ને એનો સંસાર ગયો, સીધી વાત છે. એમ જેમ અપેક્ષા જે નહીં સમજે તે ભૂલ ખાશે. સિદ્ધ ભગવાનમાં પણ નિગોદ અવસ્થા છે, સર્વ જીવ છે સિદ્ધ છે એમ પોતાના પુરુષાર્થના ઉપાડવા માટે સ્વભાવ અપેક્ષાથી કહેવાય. તે જેમ છે તેમ સમજીને વર્તમાન અવસ્થા પ્રગટ પુરુષાર્થ રૂપ છે તેને સત્યાર્થપણે લક્ષ્યમાં રાખે તો તેની અપેક્ષા સાચી છે. આ ગાથાનો સિદ્ધાંત લોકોત્તર વિનય માર્ગમાં અકષાય ભાવની દ્રષ્ટિ વડે નિર્માણપણાનો મહિમા જણાવવાનો છે. આ ગુરુદેવજીએ આ ગાથાનો વિષય સ્પષ્ટ કરી દીધો, સિદ્ધાંત સ્પષ્ટ કરી દીધો, કે આ ગાથાનો સિદ્ધાંત લોકોત્તર વિનય માર્ગમાં, લૌકિક વિનય માર્ગમાં નહીં પણ લોકોત્તર વિનય માર્ગમાં અકષાય ભાવની દ્રષ્ટિ વડે, પોતાના સ્વરૂપની અકષાય ભાવની દ્રષ્ટિ વડે નિર્માણપણાનો મહિમા સમજણાવવાનો છે. જેને દ્રષ્ટિ થાય છે એને અભિમાન હતો એમ જણાવવાનો છે. તે અપેક્ષાએ આ નિમિત્તનું કથન છે, તેનો પરમાર્થ ઉપર કયો તે સમજી લેવો, બીજું કાંઈ ન સમજવું એટલે આડું અવળું શબ્દો ન સમજવું, સમજીને જેમ છે તેમ જાણવાનું છે. બાકી શાસ્ત્રમાં કોઈ વાતનો આશય કઈ અપેક્ષાએ આવે છે તે ન સમજાય તો મધ્યસ્થ રહેવું, વિરોધ ન કરવો પણ મધ્યસ્થ રહેવું. આ બરાબર નથી ને આ ખોટું કીધું છે ને આમાં ભૂલ કરી છે ને એવી વાત કરવી, પોતાને ન સમજાય તો મધ્યસ્થ રહેવું. જુઓ શું કહ્યું, ન સમજાય તો મધ્યસ્થ રહેવું. એના ઉપર એક પ્રસંગ યાદ આવે છે, હા જિજ્ઞાસામાં રહેવું, સમજવાના પ્રયત્નમાં રહેવું, પણ સીધું નિષેધમાં આવવું અને શાસ્ત્રકારની ભૂલ ન કાઢવી, ભૂલ ન સમજવી. પ્રસંગ આજ આજ ગાથાને નીચે પ્રસંગ રાત્રિ ચર્ચામાં એકવાર ગુરુદેવસિંહને કોઈએ મુમુક્ષુભાઈએ જજમેન્ટ આપ્યું કે આ આત્મસિદ્ધિ શાસ્ત્ર છે એને શાસ્ત્ર ન કહેવાય સાહેબ. એટલે કેમ પૂછ્યું, કેમ ન કહેવાય? તો કે એમાં 19મી ગાથામાં ભૂલ કરી છે, વિનય કરે ભગવાન ગુરુ રહ્યા શ્રીમદને વિનય કરે ભગવાન, એવી જે ગાથા લખી છે એ શ્રીમદજીની ભૂલ છે. ભૂલ હોય એ શાસ્ત્ર ન કહેવાય, સિદ્ધાંતિક ભૂલ હોય તે શાસ્ત્ર ન કહેવાય. ખરેખર તો ગુરુદેવ પાસે એવી પદ્ધતિ છે, વાત પણ ન કરવી જોઈએ. ગુરુદેવશ્રી પાસે એવી પદ્ધતિથી વાત કરવી જોઈએ કે મને આમાં આમ લાગે છે તો આપ આપ આમાં અમને કંઈક સમજાવો કે અમે ભૂલ કરીએ છીએ કે અમારી સમજણ બરાબર છે. એના બદલે અમારું સાચું છે અમે કહીએ છીએ તે બરાબર છે, અમે કહીએ છીએ એના ઉપર આપ મોર મારો, ઠીક કામ કરાવવા આવે એ પદ્ધતિ મોક્ષને માટે વિનય ભક્તિની ખામી વાળી છે. ગુરુદેવશ્રીએ ના પાડી કે શ્રીમદજી જ્ઞાની હતા, એકાવતારી હતા અને એમાં કોઈ શંકા કરવા જેવી નથી. કદાચ કોઈ જ્ઞાનીને પછી સિદ્ધાંતિક વાત કરી, કોઈ જ્ઞાનીને કોઈ સૂક્ષ્મ જ્ઞાનની ભૂલ રહી હોય તો એને મુખ્ય કરવી નહીં, પણ એમની જ્ઞાન દશા છે એનો વિનય રાખવો. તો ખૂબ સ્પષ્ટ જવાબ આપે છે, એવું કઈ જોવાય નહીં. એ તો કહ્યું ને અહીંયા કે છે ને, એ તો વાત ચાલે છે, એટલે તો કહ્યું કે અહીંયા કહે છે કે આ લખાણમાં છે, આ તો લેખિત દસ્તાવેજ કરીને ગયા ને હવે ગુરુજી. પૂરી તો વાત થઈ ગઈ, ચર્ચાની વાત તો મોઢાની વાત થઈ ગઈ, આ તો હવે ડોક્યુમેન્ટરી પ્રૂફ થયું, આ તો બધું દસ્તાવેજી પુરાવો. બાકી શાસ્ત્રમાં કોઈ વાતનો આશય કઈ અપેક્ષાએ આવે છે તે ન સમજાય તો એમાં મધ્યસ્થ રહેવું, પણ એમાં પોતે પોતાનો અભિપ્રાય વિપરીત અભિપ્રાય ન કરવો. જ્ઞાનને પામેલો શિષ્ય સદગુરુનો વિનય ન ચૂકે. જ્ઞાનને જે પામ્યો હોય એવો શિષ્ય પોતે જેનાથી જ્ઞાન પામ્યા છે એવા શ્રી સદગુરુ એનો વિનય ન ચૂકે. તેનો આશય એમ છે કે નિર્વિકલ્પ દશામાં સ્થિત કેવળ જ્ઞાનીના જ્ઞાનમાં પૂર્વે સદમસ્થ દશામાં પોતે જે વિનય કર્યો હતો તે અવસ્થાનું જ્ઞાન પણ ખસે નહીં, અને દિવ્ય ધ્વનિ છૂટે ત્યારે પૂર્વે અવસ્થાની વાત પણ એમને દિવ્ય ધ્વનિમાં આવે, જાહેર થાય, પ્રસિદ્ધ થાય, ગુરુનું નામ પણ પ્રસિદ્ધ થાય. આ વિષયમાં ગુરુજી વિશેષ ખુલાસો એ પણ કરતા કે કોઈ પણ જ્ઞાની સત્પુરુષ ગુરુ પાસેથી જ્ઞાન મળ્યું હોય અને એ ગુરુનો વિનય જાહેર ન કરે, પ્રસિદ્ધ ન કરે, અથવા એ ગુરુનું નામ છુપાવે તો એને નિનવ મિથ્યાત્વ, નિનવ દોષ કહેવામાં આવે છે. મિથ્યાત્વનો દોષ છે, એને મિથ્યાત્વ સીધું લાગુ પડે. નિનવ એટલે ચોરી કરી, એને પોતાના ગુરુનું નામ છુપાવવાનો એને ચોરી કરી, એવો અવિનયના પરિણામ. જેને જ્ઞાન થાય છે એને આવે નહીં, આવે તો એનું જ્ઞાન રહે, જ્ઞાન ચાલી જાય. હા સ્પષ્ટ કર્યું ગુરુદેવ એટલા માટે કે કેવળ જ્ઞાનીના જ્ઞાનમાં પણ જણાય, પોતાનો ભૂતકાળ અને જે જણાય તે વાણીમાં પણ પ્રસિદ્ધ થાય. બે વાત કરે, બે વાત બને છે. પણ કહેવાનો મતલબ શું છે કે અત્યારે કેવળ કેવળ જ્ઞાનીની વાણી છે નહીં, અને આ ભાવમાં ગુરુદેવે કેવળ જ્ઞાનીની વાણી સાંભળી નથી. પૂર્વે ફતેહકુમાર ના ભાવમાં એમણે ત્યાં સુંદર ભગવાનની વાણી સાંભળી છે, પણ એમનું જાતિ સ્મરણ જ્ઞાન એમને નથી. છતાં એ પોતે વાત કરે છે એ પોતાના અનુભવ જ્ઞાન કરે છે. આવી વાત જે છે એ કેવળ જ્ઞાનીની દિવ્ય ધ્વનિમાં આવે છે એ વાત એમણે પોતાના અનુભવ કરી છે. એ શુદ્ધ જ્ઞાનનો વિશેષ પ્રકાર છે કે ભલે અત્યારે કેવળ જ્ઞાની ન હોય તો પણ કેવળ જ્ઞાનીની વાણી આવી હોય, એની વાણીમાં આવું આવે, એ બધું શુદ્ધ જ્ઞાન માપી શકે છે. સમ્યક શુદ્ધ જ્ઞાનનો એ અતિશય છે. એ રીતે એમણે એ વાત કરી છે. ઇન્દ્ર ચક્રવર્તી આદિ ભગવાન કેવળ જ્ઞાનીને પૂછે તો અમે અમારા ગુરુનો પ્રથમ આમ વિનય વિવેક કરતા હતા એમ પણ વાણી યોગમાં આવે. હોય ઓમકાર ધ્વનિ આપણે વાતચીત કરીએ છીએ એવો એવી રીતે પ્રશ્ન ઉત્તર ન ચાલે, પણ અનક્ષરી વાણીમાં એ આવે છે. ગયા કાળમાં જે વિનય કર્યો હતો તેનો નિષેધ ન કર્યો, ભૂતકાળમાં વિનય કર્યો હતો એનો નિષેધ ન કર્યો. તે પણ વિનય છે, એનો નિષેધ ન કર્યો પણ એ પ્રસિદ્ધ કરી વાત, એ એક વિનય છે ખરેખર. અત્યારે સામે ગુરુ ન હોય પણ મારા ગુરુનો હું આમ વિનય કરું છું એમ કહેવું તે પણ વિનય જ છે, એ વર્તમાન વિનય છે. એમ થઈ ગયો ને, તો વિનય કર્યો કે નહીં વર્તમાન કેવડી જાય એમ કે છે. ઊંડો આશય કહી દો એમાંથી છો, રાગરૂપ વિનય નથી પણ આ વાણીમાં આટલું પ્રસિદ્ધ થયું એક વિનય કહેવાય એને એમ કે છે. ગયા કાળમાં જે વિનય કર્યો હતો તેનો નિષેધ ન કર્યો તે પણ વિનય છે. જ્ઞાનીને ઓળખી તેનો વિનય ન કરે તો સ્વછંદ ન કરે, કેવો સિદ્ધાંત કાઢ્યો એમાંથી. કેવડીની વાત મૂકી દીધી, હવે અંદરથી બીજી વાત કાઢી પાછી કે જ્ઞાનીને ઓળખે, ઓળખે ને એનો વિનય ન કરે તો એનો સ્વછંદ જે કહેવું છે તેનો આશય એવો લેવો કે જે જીવોને વિનયનું મહાત્મ્ય ન હોય તેવા જીવોને ઉભા રાખીને પણ કોઈ અપેક્ષાએ વિનયનું મહાત્મ્ય કહ્યો. એમનું કહેવું છે તેનો આશય એવો લેવો, અહીંયા આ પદનો આશય એવો લેવો કે જે જીવોને વિનયનું મહાત્મ્ય નથી, વિનય કરવો એ શું ચીજ છે એની જેને ખબર નથી, તેવા જીવોને ઉભા રાખીને આ અપેક્ષાએ વિનયનો માતમ સમજાવ્યો કે અત્યંત અત્યંત વિનય કરવા યોગ્ય છે. મુમુક્ષુએ ભગવાનનો, ગુરુનો, સત્પુરુષનો અત્યંત અત્યંત વિનય કરવા યોગ્ય છે. વૈયાવ્રતનો અર્થ સેવા છે, એવો અર્થ વિતરાગ ભગવાનની પોતાની અકષાય ભાવની સેવા છે. વૈયાવ્રતનો અર્થ શું છે કે પોતાના અકષાય ભાવની સેવા છે. સર્વજ્ઞ ભગવાને પૂર્વે શિષ્યવસ્થામાં ગુરુનો વિનય અને વૈયાવ્રત કર્યા હોય તે વાતને કોઈ સાધકજી ભૂત નૈગમ નયે તે ભૂતકાળની અવસ્થાનો વર્તમાનમાં આરોપ કરે તો તે દ્રષ્ટિએ તેની વાત સાચી છે, કારણ કે તેને ભક્તિભાવ ઉછાળવો છે એ હેતુ એ બાને પણ પોતાના ભક્તિભાવનો વિશેષ આવિર્ભાવ કરવો છે એ વાત એની સાચી. વળી તીર્થંકર ભગવાનના નિમિત્તથી ચાર સંઘની સ્થાપના થઈ તે પણ ઉપચાર થઈ વૈયાવ્રત છે. આ આદિનાથ ભગવાને ચાર નંદની ચાર સંઘની સ્થાપના કરી એ ઉપચાર છે. ભગવાન તો કેવળ જ્ઞાનમાં શુક્લ ધ્યાનમાં બિરાજમાન છે, કારણ કે તે અસંખ્યાત જીવની સેવા છે. આશ્રમમાં તો અનેક અસંખ્યાત જીવો આવશે, એની સેવા થઈ ગઈ. પોતાના પુરુષાર્થને અથવા વીર્યને ઉપાડવા માટે ધર્માત્મા પોતાના વિનય ગુણને ઉપાડીને છેલ્લી હદ સુધી આ રીતે પણ ખેંચી જાય છે. જો ભૂલ નથી કાઢી, છેલ્લી હદ સુધી આ રીતે ખેંચી જાય છે એમ કે. આ છેલ્લી ચરમસીમા છે વિનય બતાવવાની એમ કે. ફરીથી પોતાના પુરુષાર્થને ઉપાડવા માટે ધર્માત્મા પોતાના વિનય ગુણને ઉપાડીને છેલ્લી હદ સુધી આ રીતે, એટલે આ ગાથામાં કહ્યું છે એ રીતે ખેંચી જાય છે, એવો સતનો વિનય કરનાર ખરેખર તો પોતાના ગુણનો આદર કરે. ફેરો ફેંસલો કરી નાખ્યો ને આખો. એટલે આ પ્રવચન જે મુમુક્ષુને આ ગાથા ન બેસતી હોય એને વાંચી લેવા જેવું. કૃપાળુ દેવ ના આશ્રમ થી કોઈ મુમુક્ષુ આવતા હોય તે હજી ગુરુદેવ ના પરિચય માં ન હોય એની પાસે એવું બોલી નાખે, પેલાની શ્રદ્ધાને ધક્કો પહોંચે અથવા એની ભાવનાને ધક્કો પહોંચે, ઠેસ પહોંચે, એને ઠેસ વાગે એવું બોલી નાખે. એવું ન બોલવું, મુમુક્ષુ એ બોલવાની અંદર તો ઘણો વિચાર નહીં. એક અંગત પરિચય હોય ને ગમે તે વાત એકબીજા એકબીજાને, પણ સાવ જાણ્યા માણસ પેલાને શું થાય, અજાણ્યો માણસ તો બધાને ઓળખતો નથી, તો એક માણસ જે બોલશે એના ઉપર તે બીજાનું માપ કાઢશે. અહીંયા બધા આવા રહેતા હશે એને એમ થાય, શું થાય કે અહીંયા બધા આવા રહેતા હશે એમ થઈ જાય. પાંચ આંગળી જો કે ક્યાંય સરખી હોતી નથી, પણ છતાં પણ સમાજની અંદર એવી છાપ, ખોટી છાપ ઊભી થવાની, પોતે નિમિત્ત ન થાય એ તો પોતે વિચાર વિવેક રાખો. સતનો વિનય કરનાર પોતાના ગુણનો આદર કરે છે, અને સતનો અવિનય કરે તો એ સ્વચ્છંદ કરે છે. એનો હજી અનાદિનો સ્વચ્છંદ ગયો, મોટો દોષ છે, મહાદોષ, સ્વચ્છંદ રૂપી મહાદોષ છે. ઓગણીસ ગાથા પૂરી થઈ, વીસમી ગાથા. એવો માર્ગ વિનય તણો ભાઈઓ શ્રી વિતરાગ, મૂળ હેતુ એ માર્ગ નો સમજે કોઈ. આ સૌભાગ્યભાઈ મને માટે લખેલી ને સૌભાગ્યભાઈ, એમાં સૌભાગ્યભાઈ નો શબ્દ પણ વાંચ્યો છે. અંબાલાલભાઈ જે અર્થ કર્યા છે બે નીતિ માની છે એ પ્રમાણે, એવો વિનય નો માર્ગ શ્રીજીને ઉપદેશ્યો છે. એ માર્ગનો મૂળ હેતુ એટલે તેથી આત્માને સો ઉપકાર થાય છે તે કોઈ સુભાગ્ય એટલે સુલભ બુદ્ધિ અથવા આરાધક જીવ હોય તે સમજે છે. સાધારણ માણસો આ વિનયનો અર્થ નહીં સમજી શકે એમ કે છે. કોઈ સુલભ બુદ્ધિ હશે જેને હોનહાર નજીકમાં બહુ સારું હશે એવા ભાગ્યશાળી જીવને એ સમજાશે એમ કે છે, દરેકને નહીં. પ્રવચન ગુરુદેવના ઉપર કે શ્રી તીર્થંકર આદિ કેવળી ભગવંતોએ દિવ્ય ધ્વનિમાં એવો લોકોત્તર વિનય માર્ગ ભાખ્યો છે. એ સન્માર્ગનો આદર વિનય સુલભ બોધે આરાધક જીવને હોય છે તેવો આ આશય સમજશે. બાકી સ્વચ્છંદીને નહીં બેસે, સ્વચ્છંદી છે એને ન નહીં બેસે અને અવળો અર્થ ગ્રહણ કરીને સ્વચ્છંદનું પોષણ કરશે. જ્ઞાની પુરુષની ભૂલ છે એમ કહેવું તે સ્વચ્છંદ છે. એવા જીવને એમ પૂછવું જોઈએ કે ભાઈ, જ્ઞાની પુરુષને ભૂલ ગોતવાનો વિકલ્પ તને કેમ આવ્યો? કયા કારણથી આવ્યો? તારી સમજણ ને તારું જ્ઞાન જ્ઞાની પુરુષ થી કઈ અધિક છે એમ માન્યા વિના એવો 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 વિકલ્પ આવે ને, એવો વિચાર ન આવે ત્યારે જ આવે કે જ્યારે એને જ્ઞાની પુરુષ કરતા પણ મારું જ્ઞાન વિશેષ વધુ છે એવું એને અહંપણ થાય ત્યારે એ સ્વચ્છંદ છે. તીવ્ર માન કસાય અંતાનુ બુદ્ધિ ની પણ તીવ્રતા છે. એ સાચો મુમુક્ષુ છે. જાતા સદગુરુ શરણમાં અલ્પ પ્રયાસ હે જાય તો કઈ કઈ આગળની ગાથા આવી જાય. એ તો ગાથાઓ જે સાચો મુમુક્ષુ છે તે શ્રી જિનેશ્વર ભગવંતોનો કહેલો લોકોત્તર વિનય માર્ગ સમજશે અને આરાધશે. નિયમ સારમાં આચાર્ય મહારાજ કહે છે કે અહો સત્સમાગમ, અહો સદગુરુનો આશ્રય, એ ચરણ કમળ સેવા વિના આ વસ્તુ સમજાય તેમ નથી. તેમાં પ્રત્યક્ષ સદગુરુના ગુણનું બહુમાન લાવી પૂર્ણ પવિત્ર કેવળ જ્ઞાન સ્વરૂપના ગાણા ગાયા છે. એ નિયમસાર જેવા શાસ્ત્રની અંદર પણ એ વાત કરી છે. આચાર્યો છે માત્રાની પણ ક્યાંય ભૂલ ન આવે અને વિવિધ રાગની અંદર
પ્રશ્ન રહેતો
એવી દશા છે ત્યાં અનંત જ્ઞાનીઓનો આદર થયા વિના ન રહે. પણ જેને પરમાર્થ સ્વરૂપનો પ્રેમ નથી તેને સત અને સતના નિર્દોષ નિમિત્તનો આદર નહીં આવે. તેને સતનો પણ આદર નહીં આવે અને સતના નિર્દોષ નિમિત્તનો પણ આદર નહીં આવે. એને ખરેખર પોતાના પરમાર્થ સ્વરૂપનો જ પ્રેમ નથી. અનંતકાળમાં સ્વચ્છંદ અને મતાગ્રહથી જ સતની ઓળખ અને પ્રતીતિ થઈ નથી. આ કેમ સત્પુરુષને નથી ઓળખ્યા કે આવો સ્વચ્છંદ રહી ગયો માટે ન ઓળખ્યા. માટે સદગુરુનો આશ્રય અને વિનયનું બહુમાન પરમાર્થે પ્રયોજનકારી છે એમ સમજવું. આવું બહુમાન કરવું તે પારમાર્થિક દ્રષ્ટિએ પ્રયોજનભૂત છે એમ સમજવું. વ્યવહારની વાત છે ને એમ કરીને કાઢી નાખવી નહીં એમ કહે છે. સુજાતમંત શિષ્ય કેવા કયા? સુજાતમંત શિષ્ય અકષાય ભાવની પૂર્ણ પવિત્રતાનો ઉપાસક છે. માટે જેમને વિશે પ્રગટ પુરુષાર્થ વર્તે છે એવા સદગુરુ અને સાચા દેવગુરુ ધર્મના સ્થાનભૂત નિમિત્તો તેમાં પોતાના ભક્તિભાવનો નિક્ષેપ કરીને બહુમાન કર્યા કરે છે. ભક્તિભાવ આરોપીને એનો બહુમાન કર્યા કરે છે. નિર્માનપણે વીર્યને પૂરેપૂરું ઉપાડી શકે એવા નિર્માનપણાનો એ હેતુ છે. એવું નિર્માનપણું આવ્યા વિના પોતાનો પુરુષાર્થ ઉપડશે નહીં. અથવા એવું નિર્માનપણું નથી ત્યાં જે અભિમાનપણું છે એ પુરુષાર્થનું પ્રતિબંધક છે, એ રોકે છે. અકષાય ભાવ પૂર્ણ સ્વભાવ છે. તેની પ્રાપ્તિ પોતાના પુરુષાર્થથી થાય છે. તેમાં વચ્ચે શુભ પરિણામના વિકલ્પ સહેજે આવે છે. સાધક ધર્માત્માને આખું જગત ઉપકાર કરવા તૈયાર છે. સાધક ધર્માત્માને આખું જગત ઉપકાર કરવા તૈયાર છે. લોકોત્તર માર્ગની કુચી સદગુરુ આશ્રયથી સમજાય છે. સાધક ધર્માત્મા આખા જગતને ઉપકાર કરવા તૈયાર છે. સાધક ધર્માત્માને ઉપકાર કરે પણ આખા સાધક ધર્માત્મા આખા જગત ઉપર ઉપકાર કરવા તૈયાર છે. લોકોત્તર માર્ગની ખુશી ભાવના પછી શું વિકલ્પ આવે. લોકોત્તર માર્ગની ખુશી સદગુરુ આશ્રયથી સમજાય છે. તેથી કહ્યું કે સુલભ બોધી જીવ હોય તે જ આ લોકોત્તર વિનય દ્રવ્ય ને ભાવે જેમ છે તેમ સમજીને પોતાનું કાર્ય કરી દેશે. દ્રવ્ય ને ભાવે એટલે દ્રવ્ય વિનય છે. વાણીથી મન વચન કાયાના યોગથી વિનય કરવો તે દ્રવ્ય વિનય છે. વિકલ્પ પણ દ્રવ્ય વિનયમાં જાય છે. અને ભાવમાં નમસ્કાર કરવો, નમવું, ઢળવું, આદર કરવો એ ભાવ. લોગોસનો પાઠ લોગસ ઉજ્જયોગરેથી શરૂ થાય છે. એમાં એમ આવે છે કે આરોગ્યમ બોહિલાભમ અકષાય સ્વરૂપની જાળવણી એટલે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રનું પામવું તે બોધવી છે. પૂર્ણતાને લક્ષે નિજ સ્વરૂપની સાવધાની વડે રાગરહિત જ્ઞાનમાં ટકી રહીને તે ક્ષમતા આયુષ્ય પર્યંત નિભાવી રાખે. મરણ ટાણે તે અખંડ શુદ્ધ સ્વરૂપની આરાધના વડે સમાધિ મરણ કરવું તે સાચો વિનય માર્ગ છે. એક સંલેખના સુધીની વાત થઈ ગઈ. તે શ્રદ્ધા જ્ઞાન ચારિત્રને અખંડ ધારાએ નભાવે તે બોધી અખંડને પામીને પૂર્ણ કેવળ જ્ઞાન પ્રગટ કરે છે. વર્તમાન કાળમાં સર્વજ્ઞથી સુંદર ભગવાનનો સાક્ષાત પ્રત્યક્ષ યોગ નથી. તેથી કરીને કદાચ એકાદ ભાવ બાકી રહે તો તેનું ભાવ છે આતરું નથી. એક ભાવનું આતરું એકાય મોટું આતરો નથી. સદગુરુનો વિનય એ પરાધીનતા નથી. આપણે આનો તર્ક કાઢે છે કે આ તો બધી નિમિત્તાધીન દ્રષ્ટિવાળાઓની વાત છે. નિમિત્તાધીન દ્રષ્ટિ માંથી આ બધી વાત બહુ આવે છે, માટે આ નિમિત્તાધીન દ્રષ્ટિ ગુરુદેવ ના પાડે છે. ગુરુદેવ એમ કહે છે કે આ સદગુરુ નો વિનય એ પરાધીનતા, સતનો વિનય એ પોતાની સહજ સ્વતંત્ર દશાનો વિકાસ છે, અથવા સતનો વિનય એ પોતાના ઉપાદાનની યોગ્યતા અને તૈયારીનો પ્રકાર છે. એમાં નિમિત્તાધીનપણાનો દ્રષ્ટિકોણ અપનાવવો, અથવા એને નિમિત્તાધીનપણાની મુખ્યતા આપીને એ વિષયને ખોટી રીતે અથવા અસરળતા એ વિવાદમાં લઈ જવો, વાદ વિવાદનો વિષય ન બનાવવો, પોતાની પાત્રતાને ઉપાદાનનો વિષય એને સમજવો. એમ કે સતનો વિનય એ પોતાની સહજ સ્વતંત્ર દશાનો વિકાસ છે, દેવગુરુ ધર્મ વિતરાગ છે, તેના વિનયમાં સુપાત્ર જીવ પુરુષાર્થવંત નમી પડે છે. જેને પુરુષાર્થ હોય એ એના પ્રત્યે નમી પડે છે, એના પુરુષાર્થનું દ્યોતક છે, પુરુષાર્થની પ્રસિદ્ધિ કરે છે. એમ કહેવું નમી પડે છે, ઢળી પડે છે, અને છઠ્ઠી ભૂમિકા સુધી એટલે છઠ્ઠા ગુણસ્થાનની ભૂમિકા સુધી દેવ ગુરુ ધર્મની ભક્તિ સ્વરૂપ અનુસંધાનના લક્ષ્ય કરે છે. લક્ષ ફરતું નથી, ભક્તિ કરે છે એ સ્વરૂપ અનુસંધાનના લક્ષ્ય કરે છે. ભાષામાં અહમપણાનું વચન પણ ન આવે, ભાષામાં તો પોતાના અભિમાનનું વચન પણ ન આવે. નિમિત્તની ભાષા વિનયથી જ આવે, એ સાધકની નમ્રતા છે અને સાધકનો એ ગુણ છે, એ વ્યવહાર ગુણમાં જાય છે. એ પ્રભુની સ્તુતિ છે, એમાં સદગુરુનું મહાત્મ્ય માન ટાળીને પુરુષાર્થ પાડવા માટે કહ્યું છે. છેલ્લી ઘડીમાં આવે છે કે પડી પડી તુજે પદે પંકજે, ફરી ફરી માગું એ સદગુરુ સંત સ્વરૂપ તું એ દ્રઢતા કરી. આ 20 દોહરા તો મને યાદ છે, જીવરાજજી મહારાજ રોજ પરોડી બોલે. ગુરુદેવ અહીંયા સિંગલ જાય, સિંગલ જવા માટે નીકળી જાય, પોતે 40 સંતાનો હતાની તકલીફ હતી. એને બીજા કોઈ જેને એક બે મનુષ્યને બેસવું હોય તો બેસે, જરા 20 કિલોને બોલે, બધાને સંભળાવી દીધી જરા પોતે લગભગ. એમનો નિત્યક્રમ હતો કરોડિયાનો, 4 વાગે 5 વાગે. તેમાં પોતાના પુરુષાર્થની અધિક જાગૃતિ છે, સ્વરૂપની દ્રઢતા છે, દીનતા નથી પણ પુરુષાર્થની સભળાઈ છે, એવા અલૌકિક વિનયને કોણ સમજે. આ અલૌકિક વિનયને કોણ સમજે કે સુલભ બુદ્ધિ હોય સમજશે, બાકી બીજાને તો એમ લાગશે કે આ તો દીનતાની ને આ તો નિમિત્તા અધીનતાની પરતંત્રતાની બધી વાતો કરે છે એમ એને લાગશે. સુલભ બુદ્ધિ આરાધક આત્માથી જ સમજે, બીજો નહીં સમજે એમ કે છે. આ વાતનો ઊંધો અર્થ અવળો અર્થ લઈ જશે. મૂળ ઉપાદાનની વાત આવે ત્યાં એકાંત પકડે અને પુરુષાર્થ ભૂલે, અને નિમિત્તની આવે ત્યાં મૂળને ભૂલે અને નિમિત્તને પકડે, એમ સ્વછંદી પોતાના સ્વરૂપની સાવધાની રાખી શકે. બે જગ્યાએ એને તો ઊંધું જ પડવાનું છે, એને ક્યાં ઊંધું પડશે. અજ્ઞાની પોતાનો ગુણ બગાડે અને માને કે હું ઠીક સુધારું છું, પણ ધર્માત્મા તો વિવેકી છે. ખરો વિવેકી હોય તે પોતાનો પુરુષાર્થ બરાબર ન ઉપડે તો બીજાનો કે નિમિત્તનો માર્ગ ન કાઢે. મને ફલાણું નડે છે એમ ન કહે, મને આવો ઉદય આવ્યો એમ ન કહે, પોતાની નબળાઈ જાણે અને ચારિત્ર ગુણ ખીલવવાનો પ્રયત્ન કરે અને કહે કે ધન્ય છે સદગુરુ, મારા જન્મ મરણનો તમે નાશ કર્યો, એમ વિનય કરે. સદગુરુનો એવી રીતે વિનય કરે કે આપે મારા જન્મ મરણનો નાશ કર્યો, આપને જેટલી ધન્યતા આપી તે ઓછી. આ ધર્મદાસજી ક્ષુલ્લક, ફાટ ફાટ જોર છે દ્રષ્ટિનો, ગુરુનો વિનય કેટલો કર્યો છે. આપની શીતળતા છાયામાં મારું કૃતાર્થપણું છે, જેના આપે જ મને આત્મા આપ્યો છે, આપનો અનંત ઉપકાર છે, એમ નિર્માણપણે જ્ઞાન કળાથી પોતાનો પુરુષાર્થ ઉપાડે છે, એવો પુરુષાર્થભૂત વિનિમાર્ગ કોઈ સુલભ બુદ્ધિ સમ્યકવંત આરાધક હોય તે મોક્ષ માર્ગ ને જેમ છે તેમ સમજે. વિનયનું તો બહુ જ શાસ્ત્રોની અંદર વિનયનું મહાત્મ ઘણું જ કરવામાં આવ્યું છે, ઠામ ઠામ કરવામાં આવ્યું છે. પણ સત્મો વિરોધક દુર્લભ બુદ્ધિજી મતાર્થી છે, તે લોકોત્તર વિનય સ્થાનકને લૌકિકમાં ખતવી નાખશે અને અજ્ઞાન તિમિરનું આવરણ પોતાને વિશે વધારશે, એવું આવરણ વધે છે. જો વિરોધ કરવાથી આવરણ વધે તો વિનય કરવાથી આવરણ ખસે એ વાત આપોઆપ સાબિત થઈ જાય છે. દીપચંદજી આમાં લીધું છે, અનુભવ પ્રકાશમાં લીધું છે. તે વિશે સાચા તત્વના અજાણ મિથ્યા દ્રષ્ટિઓની દિશા શું થાય છે તે હવે કહે છે. તે વિશ્વની એકવીસમી ગાથામાં કહેશે. જે તત્વથી અજાણ છે એને તો શું કરશે, કે કોઈ જ્ઞાની નથી છતાં એનો લાભ લે છે, અને વિશેષ કરીને મોહનીય કર્મનો બંધન, વિશેષ કરીને દર્શન થાય છે. એ સંસારમાં ચિરકાળ સુધી